તારીખ 30/8/1989 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 132-141 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 33.
સત છે એવો જન તે સજ્જન. ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ, તે સંસારનું સમુદ્ર તરવાની નૌકા થાય છે એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ જ લાગે છે. શું કહે છે શંકરાચાર્યનું જે આ વચન છે, એટલે એમ કહેવું નથી કે શંકરાચાર્યના બધા અભિપ્રાય સાથે પોતે સંમત છે એવું માનવામાં મહાત્મા, એટલે મહાત્મા તરીકે પ્રસિદ્ધ છે. શંકરાચાર્ય એક મહાત્મા થઈ ગયા. આ જે શંકરાચાર્ય છે એ અતિ વિદ્વાન પુરુષ હતા, એમાં કોઈ શંકા નથી કે એમની વિદવત્તા અસાધારણ હતી, એમાં કોઈ શંકા નથી. એમની પાછળ જે સંપ્રદાય હતો એ અપેક્ષાએ એને મહાત્મા પણ કહ્યા. એટલે એ તો એક લૌકિક વ્યવહારથી સજ્જનતાથી એનો નિર્દેશ કર્યો કે લોકો જેને મહાત્મા માનતા હોય એને એ રીતે કહે. જેમ રજનીશને આચાર્ય રજનીશ કહેતા ત્યારે બધા આચાર્ય રજનીશ કહેતા, કોણ છે આચાર્ય રજનીશ આમ કહે છે, પણ ખરેખર કઈ આચાર્ય નથી, સ્કૂલમાં આચાર્ય હતા. પણ છતાં ધાર્મિક ઓલામાં તો કઈ બધાને ભૂતકાળની ખબર ન હોય, પણ જે રૂઢિગત રીતે સંબોધન થતું હોય એ રીતે બોલાય.
કાંજી
બોલે છે, હા કાંજી સ્વામી બોલે છે, ગુરુદેવ બોલે, બધા ગુરુદેવ બોલે છે. એ રૂઢિ રૂઢિ રૂઢિગત છે, એનો બીજો અર્થ ન કરાય. એમ રૂઢિગત એટલે રૂઢિથી બોલવાની પદ્ધતિ છે, એટલો જ એનો અર્થ મર્યાદા છે. અને નહીતર તોછડું લાગે કે એક મોટો માણસ લોક સમાજમાં જગતમાં ગણાતો હોય ને એના માટે બીજો શબ્દ વાપરે તો જરાક તોછડું લાગે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યનું છે અને તે યથાર્થ જ લાગે છે, એટલે વાત એમની અહીંયા બરાબર છે. હવે અહીંયા શું છે, થોડું સ્પષ્ટીકરણ કરીએ તો, કે જેમ લૌકિક ન્યાય નીતિનું કોઈ ઉલ્લંઘન કરે ધર્મના ક્ષેત્રમાં, તો એને એમ કહે ભાઈ લોકો પણ આ ન્યાય નીતિ તમારી અનીતિને અન્યાય નહીં સ્વીકારે. એનો અર્થ એમ નથી કે લોકોનો માર્ગ તે યથાર્થ માર્ગ છે, પણ જે પરમાર્થ માર્ગને નથી સમજતા એવા લોકોને પણ આટલું સમજાય છે, તો તમને તો એથી થોડું વધારે સમજાવવું જોઈએ.
બરોબર, એમ કહેવું છે.
એમ શંકરાચાર્ય જે ભલે જૈન મતમાં નહોતા ને અન્ય મતમાં હતા, પણ એ આટલી વાતમાં તો એ સંમત છે કે સત્પુરુષનો સમાગમ છે એ જીવને સંસાર સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. આટલું તો એમને પણ સમજાણું છે. તો તમને તો સમજાવવું જ જોઈએ, જૈન વાળા જૈન મતીને તો એ સમજાવવું જ જોઈએ. અન્ય મતી પણ આટલું તો સમજી શકે છે, તો તમે નથી સમજી શકતા એમ કેવું છે. બધે સ્વામિનારાયણજી 200 વર્ષ થયા તો અમારા લોકોમાં સત્સંગનો બહુ મહિમા છે. બધા સત્સંગી જ કહેવાય એકબીજા મળે તો, અમારા સત્સંગી છે એમ કે. અને એ લોકોનો નામે બધા એવા, શું સહજાનંદ, સ્વામિનારાયણ નામ સહજાનંદ, મૂળ નામ તો બીજું છે, સહજાનંદ તરીકે પ્રસિદ્ધ. એમના બધા સાધુઓ તો કહું કે મુક્તાનંદ છે, ગુણાનંદ છે, એવા જ બધા નામ હોય છે. પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપ છે, એવું બધું એ લોકો નામ છે. એટલે શબ્દો રહી ગયા છે, ભાવ ભાષણ નથી, પણ શબ્દો રહી ગયા છે. આપે મારા સમાગમ થી થયેલો આનંદ અને વિયોગ થી અનઆનંદ થયો, તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. સુભાષભાઈ ને કહે છે કે તમને જે લાગણી થઈ એવી જ મારી સ્થિતિ, મારા પરિણામ પણ એવા જ થયા કે તમારા સમાગમથી મને આનંદ થયો, તમારા વિયોગથી મને અનઆનંદ થયો, ખેદ થયો, ન ગમ્યો. અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થ રૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. આંતરબાહ્ય બે પરિસ્થિતિ લઈ લીધી. અંતઃકરણમાં એમ આવ્યા કરે છે કે મારા હાથમાં એ પરમાર્થ સ્વરૂપ થવું, બહારની અંદર અનેક જીવોને એ પરમાર્થ સાધ્ય થાય એમ કરવામાં સહાયક થવું, એમ થવામાં અંતરાય ન કરવો પણ એમ થવામાં સહાયક થવું. આ જ વૃત્તિ અંતરવૃત્તિ સાથે સાનુકૂળ છે, મેળ ખાયેલી છે, એની તો મેળ નથી ખાતી વૃત્તિ. તથાપિ કંઈ તેવો યોગ હજુ યોગમાં છે. ભવિષ્ય જ્ઞાનને જેમાં અવશ્ય છે તે વાત તો હમણાં વિક્ષેપ્યું નથી. આ જ્યોતિષની વાતને સુભાષભાઈને ખબર પડી ગઈ હતી કે આ ભવિષ્યના જાણકાર છે, એટલે કંઈક મુદ્દો લખ્યો હશે. ઓકે, એ વાત ઉપર અમારું લક્ષ નથી, એ વાત ઉપર અમે અત્યારે લક્ષ આપી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. ત્યાર પછી 133માં પત્રમાં એમણે પોતાની દશાનું વર્ણન કર્યું છે. લગભગ ઘણા પત્રોમાં એમણે પોતાના પરિણામો ખુલ્લા કર્યા છે, બતાવ્યા છે. ઉપરનું પત્ર લેતા એનો પહેલો જોઈએ, પાછળ છતાં એ પહેલા આપણું ધ્યાન નથી ગયું. તમારો સમાગમ થયો એથી આનંદ થયો, વિયોગ થયો એ ન ગમ્યો, અનાનંદ થયો એટલે ન ગમ્યો. ત્યારથી એમને એકબીજા વચ્ચેનું આકર્ષણ ઉભું થયું છે. આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. અસાધારણ કલમ ચાલી છે. જેવી જ્ઞાનની નિર્મળતા છે એવી જ ભાષાનો યોગ પણ લખાણની અંદર વિચારોને વ્યક્ત કરવા માટે અસાધારણ યોગ છે એમની પાસે. પત્રે જે ઉપાધિ છે તે અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એની કાંઈ કલ્પના પણ થતી નથી. અર્થાત તે ઉપાધિ સંબંધે કાંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કડીકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે અને જેમ તે માટે થવું છે તેમ થોડા કાળમાં થઈ જશે એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી એ કઈ નવાઈની વાત નથી. એ પ્રસંગ બન્યો છે મિત્રોના સંબંધને કારણે, તો એનો કઈ ગોળ ગોળ વાત લખી છે, બહુ સ્પષ્ટ નથી લખી. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. કે પ્રચલિત જે બોલણી છે, પ્રચલિત જે વાતો કરવાની પદ્ધતિ છે, એવી ભાષા એમણે ઈશ્વર સંબંધી વાપરી છે. ઈશ્વરનો અર્થ શ્રીમદજીને સમજવા માટે કુદરત કરવો. કોઈ ઈશ્વરને માનતા હતા, કોઈ સર્વશક્તિમાન ઈશ્વર છે અને જે વિશ્વનું સંચાલન કરે છે, એ વાત નથી. એમાં કુદરત, ઈશ્વર એટલે કુદરત. કુદરતે જે થવાનું હોય થાય, જેમ બનવાનું હોય તેમ બને, એમ કુદરતી હા. પણ એ હરિ ઈશ્વર બધા શબ્દોમાં આ જ અર્થ કરવો એમ કહું છે. હા, બે વાત નથી. એટલે બોલવાની જે પદ્ધતિ છે જગતમાં, એવી જ રીતે કાગળમાં એમણે પ્રયોગ કર્યો છે. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેને દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો તે દુઃખને વેદતો નથી. દુઃખનું સુખરૂપ થઈ પડે છે. કુદરત અર્થ કરશો એટલે બધી વાત બેસી જાય, નહીં તો શંકા પડશે શ્રીમદજી ઉપર. અન્ય મતે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને સાંત્વન મેળવે છે, તો કારણ કે એવી જ વાત કરી છે કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને આપણે શાંતિ રાખો. આત્મ ઈચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. જો ઈશ્વરનો અર્થ હવે બેસે છે કે નહીતર એમ કે તો તમે ઉપરથી લઈ લીધું એમને બચાવવા એવું નથી. પણ ઘણાને આવે એમ પડે છે, અને 25મા વર્ષમાં તો એવો ઘણો પ્રયોગ એમણે કર્યો એવા શબ્દોનો, એવા વાક્યોનો, અને એવા અન્ય મતના શાસ્ત્રોના પ્રસંગોનો પાછો દાખલા લીધા છે. તો કોઈને એમ થાય કે નક્કી આ અન્ય મતને માને છે, એમ નથી. ખરેખર આત્મ ઈચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, એ તો પૂર્વકર્મ અનુસાર ગમે તે પ્રકારના આવો, તો તે માનસિક તૈયારીમાં આવી ગયા છે. પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ રાગ અને દ્વેષ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો, એવી આત્મામાંથી ઈચ્છા વર્તે છે. આત્મ ઈચ્છા એવું નામ આપ્યું છે, શું આત્મ ઈચ્છા સમજી શકે એટલે, એટલે આત્મામાંથી ઉગેલી આ ભાવના છે કે ઈષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય છોડી દેવો. ત્યાંથી જ્ઞાતા દ્રષ્ટાને સાક્ષી ભાવ ઉભો થાય છે. આ અંદરથી ઉગ્યું છે, આત્મામાંથી ઉગેલી વાત છે, એ ગમે તે બહારમાં સંઘ પ્રસંગ ઉભા થાય એમાં ઈષ્ટ અનિષ્ટ પણ છોડી દેવું, એનો ત્યાગ કરવો, ઈષ્ટ અનિષ્ટ પણ ન કરવો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. હવે અહીંયા સમ્યક સન્મુખ થઈ ગયા છે એમ લાગે કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે. જ્યારે અમે આહાર કરીએ ત્યારે પણ એમ નથી લાગતું કે આહાર કરીએ છીએ, અમારો આહાર પણ આ જ છે. અમને આહારથી જેમ પોષણ મળે દેહને શરીરને, એમ અમારો આહાર આત્માનો આહાર આ જ છે. એ પરમાર્થ વિષય એટલે અમારું જે પરમ તત્વ, એનું જ મનન રહે છે, એ જ અમારો આહાર છે, એ જ અમારા રુચિનો વિષય છે, તેનાથી અમને પોષણ મળે છે. નિંદ્રા પણ અમારી એ જ છે, અમારે નિંદ્રામાં પણ એ જ ચાલે છે, બીજું ચાલતું નથી. હતા લાગે કે હું ગાવી ગઈ, પણ અંદર એ જ ચાલતું હતું, બીજું કાંઈ ચાલતું નહોતું. અતિમ દશા થાય છે, અમે દર્શન પહેલાં કેવી દશા થઈ જાય છે એનો ચિતાર છે. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું, હાડ માસ અને તેની મજ્જાનો એક જ મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે, રંગાઈ ગયો છે અમારો આત્મા પ્રદેશે પ્રદેશે સર્વાંગપણે આજ પ્રમાણે એ જ રંગે રંગ પરમાર્થના રંગે રંગાયેલો છે. એટલી રુચિ વધી ગઈ છે, ઘણી રુચિ, અત્યંત રુચિ, અનન્ય રુચિ પ્રગટે છે. એ બતાવે છે કે હાલવું ચાલવું બોલવું બેસવું બધે એક જ છે. વાત મુખ્ય રહે છે પરમ તત્વ, બીજું કાંઈ અમને પરમાર્થ સિવાય મુખ્ય થતું નથી. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અમારું રૂવાડું રૂવાડું પરમ તત્વનો વિચાર કરે છે. હું આત્મા એક વિચાર કરે છે એમને, કેવી કરમ ચાલી છે એમને, અમારો એક રોગ પણ આ પરમ તત્વનો જ વિચાર કરે છે. બીજું ક્યાંય અવકાશ નથી, ક્યાંય ક્યારે સમય દર્શન થાય છે એ સ્પષ્ટ કરે છે પોતે. અને તેને લીધે કાંઈ જોવું ગમતું નથી, કાંઈ સુંદરવું ગમતું નથી, કાંઈ સાંભળવું ગમતું નથી, કાંઈ ચાખવું ગમતું નથી, કાંઈ સ્પર્શવું ગમતું નથી. પાંચે ઇન્દ્રિયના વિષય લીધા નથી, બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું. ઈચ્છા ઈચ્છા માત્ર બોલવાની ઈચ્છા, મૌન રહેવાની ઈચ્છા, એક ઈચ્છા સાથે મારે નથી ખાવું ગમતું કે નથી ભૂખા રહેવું ગમતું, એ તો કોઈ ઈચ્છા એમ નથી. અસંગ ગમતો કે નથી સંગ ગમતો, એમ અષ્ટ અનિષ્ટ બધું ટાળવું છે. નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. તથાપી તે પ્રત્યે આશા નિરાશા કાંઈ જ ઉગતું જણાતું નથી. સંભાવને બાજુની પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે કોઈ ગમતું અગમતું કાંઈ કે અનુકૂળ પ્રતિકૂળ વિષય પ્રત્યેની ઈચ્છાઓ વિરામ પામતી જાય છે, કાંઈ ગમતું નથી. આશા નિરાશાનો પણ કાંઈ સવાલ નથી. તે હોતો પણ ભલે ન હોતો પણ ભલે એ કાંઈ દુઃખના કારણ નથી. ગમે તે પરિસ્થિતિઓ મને કોઈ દુઃખનું કારણ નથી, મને કોઈ સુખનું કારણ નથી. આ ભિન્નપણ શું થાય છે, ભિન્નપણ ભિન્ન પડે છે અંદરમાં, એટલે મારે કાંઈ લેવા દેવા નથી, મારે કાંઈ સમજ નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે, પરિણામમાં વિષમતા થાય છે આત્માના પરિણામમાં, એનું દુઃખ જરૂર છે. બાકી કોઈ પ્રસંગનું દુઃખ નથી, કોઈ પ્રતિકળતાનું દુઃખ નથી, કાંઈ દુઃખ નથી. દુઃખનું કારણ વિષમ આત્મા છે, મારો વિષમ આત્મા, મારા વિષમ પરિણામ, એમાં દુઃખ અવશ્ય ઉત્પન્ન થાય છે અને એ દુઃખ બરાબર વિદાય છે. હા, હજી અહીંયા મિથ્યા દર્શન રાગ દ્વેષ વિભાવ લેવા, વિભાવ સમગ્રપણે વિભાવમાં બધું આવી ગયું.
જેવી આત્મા
એવું આપણે જે ગુરુદેવ ના વચનામૃત માં, બેન્સે ના વચનામૃત માં અને સુગાનીજી ના વચનામૃત માં એ વિશે સ્પષ્ટ આવે છે કે પહેલા તને વિકલ્પ માં પણ દુઃખ લાગવું જોઈએ. આ એનું ચિહ્ન સ્પષ્ટ થાય છે કે દુઃખ નું કારણ વિષમ પરિણામ છે, વિષમ આત્મા છે. અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. જો પરિણામ આત્મા સમ છે, સમભાવમાં છે, તો એ સુખ જ છે. એ વ્યક્તિને જે સમાધિ રહે છે એટલે માર્ગ ખ્યાલમાં આવી ગયો છે, હજી ગ્રહણ થયો નથી, પણ આ માર્ગ છે એ માર્ગ બરાબર લક્ષ્ય પર આવે છે. સમાધિ રહે છે, સમાધાન રહે છે. તથાપિ બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ નથી શકતી, નથી થઈ શકતી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલો અંતરાય છે, ત્યારે હવે કેમ કરવું? આ થોડી દર્શન પરિષાને કહે છે, જ્ઞાન પરિષદ દર્શન પરિષદનો એક પ્રકાર ઉત્પન્ન થાય છે કે અંદર જે કરવું છે એ થતું નથી અને બહારમાં હવે કરવું ગમતું નથી, ફાવતું નથી. જે પરિસ્થિતિનો ઉદય છે એમાં ભળવું ફાવતું નથી, એટલે થોડું એમાં મૂંઝવણ છે કે શું કરવું, ક્યારે હવે કેમ કરવું. કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું એ જ રટાય છે. જાણે કે એક વખત આ બધાથી દૂર જઈને ગુમ થઈ જઈએ, અલોપ થઈ જઈએ, ક્યાંક સાધના કરી લઈએ કોઈ ગુફામાં જઈને. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે, કરવી નથી પણ કરવી પડે છે, એ શબ્દ વાપર્યો છે. કરવાની રૂચિ છે, કરવાનો ઉત્સાહ છે, ઉમંગ છે, એવું નથી, કરવી પડે છે. તે માટે શોક તો નથી, શોક નથી, કેમ કે પોતાના જ પૂર્વકર્મનો ઉદ છે. તથાપિ સહન કરવા જેવી ઈચ્છતો નથી. એ પ્રવૃત્તિ પણ પોતાનું જ પૂર્વકર્મ છે, એટલે એનો બીજો શોક નથી, સમાધાન છે. પણ છતાં જીવ એ દુઃખ, એ પરિણામ, એ પ્રવૃત્તિનો ઉપાધિ એ સહન કરવા ઈચ્છતો નથી. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? શું જેને પરમાનંદ જોઈએ છે એને બીજું બધું ત્યાગવું છે, એ પરમાનંદ એને ઈચ્છે કેમ? પરમાનંદ નથી, જેને પરમાનંદ સિવાય કઈ જોતું નથી એને પરમાનંદ ત્યાગી દીધો છે, એને ઈચ્છે પણ કેમ? અને એ કારણથી જ્યોતિષ આદિ તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અને સિદ્ધિઓની ઈચ્છા નથી, તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે, અત્યારે તો સમય દર્શનની નજીક પોતે વર્તે છે, એટલે એકદમ એ વિષયથી તો પોતે ભાવમાં દૂર થઈ ગયા છે. કેમ કે એ તો સંયોગોને અનુકૂળતા અને પ્રતિકૂળતાનું વિજ્ઞાન છે, એ તો બાધક છે એ જ્ઞાન માટે. એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માંગેલા પ્રશ્નો સંબંધે લખીશ અને સમાગમે જણાવીશ. એમણે પહેલેથી ખ્યાલ આવ્યો છે કુમારભાઈને કે આ બાબતમાં એમની પાસે કોઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, વિદ્યા છે, સિદ્ધિઓ છે, અને પોતે જરા સંક્રમણમાં હતા એટલે પહેલેથી એમને એ વૃત્તિ થઈ આવતી હતી. તો થોડાક પ્રશ્નો લખ્યા છે, જવાબ નથી આપ્યો, આગળ ઉપર કહીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે. કેવી વિચક્ષણતાથી કામ લે છે પોતે, પેલાને દુઃખ ન લાગે, નવો નવો સંબંધ થયો છે, ગાડી પાટા ઉપરથી ઉતરી ન જાય એટલે ઊભા રાખે છે. અને કોઈ પણ મોક્ષ માટે આ બહુ સારી વાત છે. એ તો એ મેં વચ્ચેનો પ્રસંગ મળ્યો, પણ આ પત્રથી મોક્ષએ શું બોધ લેવાનો છે કે આ જીવને કોઈ જ્યોતિષ વિદ્યાથી કાંઈ જાણવાની ઈચ્છા થતી હોય એનો અનુકૂળ ઉત્તર મળે જ્યારે, શું કે કાંઈક આમાંથી મને મારું સારું ભવિષ્ય મને જાણવા મળે, એ મળતા કંઈક ચિત્તમાં ઠીક લાગે, એના દર્શન મોથી એને તીવ્ર દર્શન મો વર્તે છે એમ લઈ લઉં. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર, જો કે ખરો મોક્ષ તો જાય જ નહીં જ્યોતિષ જોડાવા, અને આને કુદરતી શું થશે સુભાનભાઈ, એક ભાગ્યશાળી નામ જેવું સૌભાગ્ય ભાગ્યશાળી જ હતા, કે એમને જ્યોતિષનો પ્રશ્ન પૂછવાનો જ્ઞાનીને બન્યો, એટલે જ્ઞાનીએ એવી ટ્રીટમેન્ટ એમને આપી જેમ રોગીને વૈદ્ય ઉપચાર કરે એવો ઈલાજ કર્યો, એના ભાવ બધા ખલાસ થઈ જાય, જન્મ મરણ મટી જાય એ પ્રકારનો ઈલાજ કરી નાખ્યો. બીજા જ્યોતિષ પાસે જાય તો એ તો પૈસા લઈને કે જે રીતે એની પ્રવૃત્તિ કરતા હોય એ રીતે કરી નાખે. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મહાધીન છે, અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે, દૂર વર્તે છે, પરમાર્થથી ઘણા આઘા છે એમ માન્યતા છે. તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી, અમને તો એવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી, પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ, ઈચ્છા તો થતી નથી. કોઈ પરમાર્થના હેતુ વશ કોઈ એવી આવશ્યકતા લાગશે તો કરીશ, પણ અત્યારે એની કોઈ ઈચ્છા નથી કે આ પ્રયોગ કરવો, આ જ્ઞાનનો પ્રયોગ કરવો, કે કોઈ સિદ્ધિનો પ્રયોગ કરવો, એ અમારી ઈચ્છા હાલમાં નથી. આપનો સમાગમ જાણવામાં એને લોભ છે કે મારા સંયોગો સારા થાય અને મને પ્રતિકૂળતાઓ ન થાય, એટલે આધાર બુદ્ધિ છે. એવા જાણવાની કુતૂહલ પાછળ એને સંયોગોના સુખ દુઃખની આધાર બુદ્ધિ છે. તો એને આત્મા પરમાનંદ સ્વરૂપ છે એ આધાર નથી લેવો, એને એના ઉપર આડ મારવી છે. મારા આત્મામાં સુખ જોયું છે ત્યાંથી મેળવવું છે, આનંદ મારા આત્મામાંથી લેવો છે, એના ઉપર એને પ્રતિબંધ મૂકી દીધો, આડ મારી દીધી. અને એને સંયોગમાં સુખની જે અનાદિની બુદ્ધિ છે એને વેગ આપ્યો, જ્યોતિષના નિમિત્તે એને પ્રોત્સાહન આપ્યું, અને એ ભાવ તીવ્ર કર્યો, એ દર્શન મોનો કામ છે. પોતે ચોખ્ખું લખ્યું છે ને મોહાધીન છે એમ જોયું છે, એ દર્શન મળ્યું. પણ પરમ આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એ જ સારી વિશ્રાંતિ છે, અમારી ઉપાધિમાં એ જ સારી વિશ્રાંતિ. સમાગમ પ્રત્યે એમને પહેલેથી ઘણો ભાવ લીધો છે, કુશળતા છે અને ઈચ્છું છું.
બીજા પત્રમાં એને યોગ્યતા જોઈ લીધી હતી?
હા, પહેલેથી પહેલેથી જોઈ લીધી. પછી ત્રિભુવન માયનો પત્ર પણ સારો છે, એમાં બીજા પેરેગ્રાફથી લઈએ. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય ન હતો, પોતાને વિશે લખે છે. 134 પછીનો છે. આ ક્ષેત્રમાં આ કાળે પેરેગ્રાફ છે, બીજા પેરેગ્રાફ. આ દેહધારીનો જન્મ થવો યોગ્ય ન હતો, એટલો બધો વિષમ કાળ છે એમ કે અમારું કામ નથી અહીંયા. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તો તેને ઈચ્છા રૂંધી છે, ક્યાંય જન્મ લેવો એ વાત તો હવે છે ને. તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદન વાક્ય લખ્યું છે. રુદન વાક્ય લખ્યું છે એટલે કેટલી વેદનાથી લખ્યું, એમ વેદના થાય ને કોઈ રડે એવી રીતે એમને અત્યારનો ધ્રુવક્ષેત્ર કાળ ભાવ લાગ્યો છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું, ક્ષણ એકનું જીવન પણ ભાળવું આ જીવને સુલભ લાગતું નથી, તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આત્મ ઈચ્છાની છે. કેટલી ભાવના છે, ભાવનાનો અહીંયા સ્પષ્ટ પ્રદર્શન છે કે અમારું જીવન વિદેહી દશા વગરનું જાય, મુક્ત દશા વગરનું જાય, નિર્ગ્રંથ દશા વગરનું એક ક્ષણ પણ જાય, એ અમને ઠીક લાગતું નથી. અને એ વાત અમને નજીકમાં સુલભ દેખાતી નથી, સહેલાઈથી સુલભ એટલે સહેલાઈથી લાભ નામ પ્રાપ્તિ થવી. તો પછી આ બાકીનું રહેલું અધિક આયુષ્ય, રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એવી ભાવના એવી છે. ભાવના એટલે ઉપર ઉપરની ઈચ્છા થાય છે એમ નથી, જીવન વ્યતીત કરવું કઠણ છે એમને. યથાયોગ્ય વિતરાગ દશા વગર આ જિંદગી આમનામ પસાર થાય એ એમને મુશ્કેલી લાગે છે, વિટંબના લાગે છે. આત્માથી, આત્માની અંદરની ઈચ્છા છે, આત્મ ઈચ્છા એટલે અંદરની ભાવનાથી આ કઠણ લાગે છે આ પ્રકારે જીવવું. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું, હું હજી યથાયોગ્ય દશાનો મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે એટલે લાઈન હાથમાં આવી છે, તથાપિ સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. એક જગ્યાએ રાગ, બીજી જગ્યાએ દ્વેષ થાય એ તો રૂમાડે પણ ઈચ્છતા નથી. અભિપ્રાય સૂચિત છે, અધિક શું કહેવું. પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. દેહની પ્રવૃત્તિ હોય તો પણ બીજાના કલ્યાણમાં હો એવી ભાવના છે. અંબાલાલ ભાઈ પણ આગળથી તો પરિચયમાં આવી ગયા છે. અંબાલાલ ભાઈ સાથેનો પત્ર વ્યવહાર અહીં તાત્વિક શરૂ થયો છે. અહીંથી બધા તાત્વિક પત્રો શરૂ થાય છે. પરમાર્થ સિવાયનો એ દેહ ગમતો નથી. પરમાર્થ એટલે કલ્યાણનો માર્ગ, બીજાના કલ્યાણ સિવાય દેહની પ્રવૃત્તિ અમને ઈચ્છનીય નથી. પછી ત્યાર પછીનો પત્ર લઈએ. મુમુક્ષુતાના અનુસરે એ પણ અંબાલાલભાઈ ઉપરનો છે. ગ્રહણનું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અંબાલાલભાઈમાં જોઈ છે એમણે. આ અંબાલાલભાઈ છે એ એમની સેવામાં રહી રહી ગયા છે. પાછળથી એમના પ્રત્યે હા જે નડિયાદમાં પાનસની ઊભા હતા એ છેલ્લા વર્ષોમાં જ વ્યવસ્થા જોઈએ ત્યારે બેસે ને, અને આમના પ્રોગ્રામનું કઈ નક્કી નહીં ક્યારે પ્રોગ્રામ થાય. એટલે એક વખત એવું રસોઈનો મેળ ન ખાધો એટલે પોતે શીખી લીધે રહે, અને એ રસોઈના વાસણમાં કોટલો સુંદર ઉપાડે ને ઉપડે. એટલે બધા બહુ ભાવના વાળા હતા એમની સેવા માં રહેતા.
ત્રિભુવનભાઈ ને અંબાલાલ,
હા ત્રિભુવનભાઈ, ત્રિભુવનભાઈ ને બે અંબાલાલ લાલ. આમ તો શું છે કે અંબાલાલ ત્રિભુવન બનતા શું છે, ત્રિભુવનના પિતાશ્રીનું નામ છે, અને લાલચંદભાઈ એમને ગોદમાં લીધેલા એટલે અંબાલાલ લાલચંદ પણ લખતા ને અંબાલાલ ત્રિભુવન પણ લખાય છે. એમ બે લખાય છે ઘણો બધો. અંબાલાલભાઈ ઘણા પત્રો લખ્યા. હા, એ નજીકના પરિચયમાં અંબાલાલભાઈ રહ્યા. બીજું શ્રીમદજીની ઉપસ્થિતિમાં એને ધ્યાન આવ્યું, ધ્યાન પડ્યું કે ઘણું તત્વજ્ઞાન જૈન દર્શનનો ગૂઢ રહસ્ય એમના પત્રોમાં આવે છે. એટલે એ પત્રોનો સંગ્રહ કરવો, એમની આજ્ઞા પ્રમાણે બીજા મુમુક્ષુના પત્રો બીજા મુમુક્ષુને વાંચવા, નકલ કરીને મોકલવા, એ બધી પ્રવૃત્તિ એમના હાથમાં હતી. એમના અંતે વાસે કરેલા અને એમને ખબર પડી તો પોતે એમને પૂછાવી લે કે આ પત્રની અંદર સારી વાત છે ને, આપની આજ્ઞા હોય તો હું ફલાણાને વાંચવા નકલ મોકલું. ત્યારથી એમના પત્રનું જે સર્ક્યુલેશન છે એ અંબાલાલભાઈ મારફત થતો હતો. એ પ્રવૃત્તિ એમને ચાલુ કરે. મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. એમને તમારું હૃદય જોયું છે. મુમુક્ષુતા તમારા હૃદયમાં નિવાસ કરે છે અમે જોઈ લીધું. અમુક અંશે એમ અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા છે. એ પણ એક કલ્યાણ જ છે. એની જિજ્ઞાસા જોઈ ક્યાંથી જોઈ કે એને પરિભ્રમણ મટાડવું છે. એ પણ એવી જિજ્ઞાસા પણ એક કલ્યાણ જ છે. જો કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે કે તમારે જન્મમરણથી છૂટવું છે એવી ભાવના થઈ છે. આ તમારા કલ્યાણ, તમે કલ્યાણ પ્રાપ્ત નથી થયું તો પણ એક કલ્યાણ છે. એવો કોઈ યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. આ આશ્વાસન આપ્યું છે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. શું તમારા પરિણામ લખ, નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જુઓ મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે, એ જ્ઞાની ને મુમુક્ષુ વચ્ચેનો વ્યવહાર શું છે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. જિજ્ઞાસા ભાવના બે એમ આવી જાય છે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો. સમ્યક દશાના પાંચ લક્ષણો છે. સમસંવેગ નિર્વેદ આસ્થાને અનુભવવા, આ સમ્યક દશાના લક્ષણ છે. હવે બધાનો અર્થ કરે છે, પોતે પાંચે પદનો અર્થ કરે. મારી કે ક્રોધાથી કષાયોનું સમાયું, ઉદય આવેલા કષાયોની મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે સમ છે. એટલે ખાસ કરીને શ્રમ એટલે ઉપશમ, સમાય
જવું,
નિરસ થઈ જવું, તમામ પ્રકારના વિભાવ ભાવમાં નિરસ થઈ જવું, સમાય જવું એટલે શાંત થવું, આંદ થવું, શાંત થવું. પછી સંવેગ મુક્ત થવા સિવાય બીજા કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તેને સંવેગ કહે છે. મુક્ત પરિપૂર્ણ શુદ્ધિ લઈ લીધી. પૂર્ણ શુદ્ધિ સિવાય બીજા કોઈ પ્રકારની ઈચ્છા ને અભિલાષા નહીં, એવું વેગવાળા પરિણામને સંવેગ કહે છે. એવા જોરદાર પરિણામને સંવેગ કહે છે. વેગ છે એ જોરને બતાવે છે, એને સંવેગ કહે છે. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણે છે હરિજી, હવે થયો એ નિર્વેગ છે. જીવજી તું બહુ રખ્યો, બહુ કરી દે તારા માથે, મેં બહુ કરી, હવે ઘણે ઘણું ઘણી ઘણી રીતે તારા માથે વિતાવી, કઈ વિતાવવામાં બાકી રાખી નથી. બહુ દુઃખી થયો તારા કારણે, તું બહુ દુઃખી થયો. એમ જે પોતાના પરિભ્રમણ અને પોતાના સંસાર ભાવો ઉપર પાછા ફરવાનો નિર્વેગ થવો, નિર્વેગ થવો એટલે વૈરાગ્ય હોય, એ વિષય વૈરાગ થવો એના ઉપર, એને નિર્વેગ કહેવામાં આવે છે. પછી આસ્થા માત્ર જેનું છે પર જેનું પરમ છે, એવા નિષ્પ્રહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા છે, શ્રદ્ધા અથવા આસ્થા છે. જેનું મહાત્મા પરમ છે એવા નિષ્પ્રહી પુરુષો, આપ્ત પુરુષ, સર્વજ્ઞથી માંડી નિર્ગ્રંથ ગુરુ અને સત્પુરુષ, એમના વચનમાં શ્રદ્ધા, લીનતા, આસ્થા, શંકા ક્યાંય ન પડે એને આસ્થા કહે છે. આસ્તિક ભાવ આસ્થા કહે છે. એ સગા વડે જીવનમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા છે. સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, સમ સંવેગ, નિર્વેગ, આસ્થા, એવું જીવન થઈ જવું અને જીવને દુઃખમાંથી બચાવો, પોતાના જ આત્માને દુઃખમાંથી બચાવો તે એની અનુકંપા છે. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે આમ કરીને આપણે પૂરો
કર્યો
છે. સ્વ સ્વ પોતાના આત્મતુલ્ય બુદ્ધિ સગરામણે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, હા ત્યાંથી પણ અનુકંપા નીકળે છે. બધા આત્મા મારા સમાન છે, બધા જીવો મારા આત્માની તુલ્ય છે, સમાન છે, એમાંથી પણ અનુકંપા નીકળે છે. કે કોઈને દુઃખ થાય એ પોતે ઈચ્છતા નથી, પોતાના નિમિત્તે મનથી, વચનથી, કાયથી દુઃખ થાય, કરવું કરાવવું અનુમોદવાથી એ ઈચ્છતા નથી. કોઈ પણ જીવને માટે એને અનુકંપા કહે છે.
કરુણા જેવું,
હા કરુણા પણ છે. અને કોઈને પોતે દુઃખને નથી ઈચ્છતા એટલે કોઈ પણ દુઃખી ન થાવ એમ અનુકંપામાં, કોઈને પણ દુઃખ ન હોવ એવી વિશાળ ભાવના થાય. પછી 136 તાત્વિક વિષય શરૂ થઈ ગયા. તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું છે, મુક્તિની અભિલાષા વાળો. પત્રોથી અધિક શું જણાવું, ખૂંજી દેજી કરીને જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહ ભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઇત્યાદિ જે અધિક છું એમ માનશે, શાસ્ત્રને ઢાળરૂપ સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. એ જ આ પત્તાથી જણાવું છું. પુષ્કળ લખ્યું છે, પુષ્કળ ને પત્તું કહેતા, પત્તું બોલવાનો રિવાજ એટલે પત્તું લાપો, જે જરા પત્તું આપજે એમ કે પત્તું એટલે પુષ્કળ. પુષ્કળ અંગ્રેજી શબ્દ છે, પત્તું ગુજરાતીમાં પત્તું બોલાતું. હું ફરીથી અનુવાદ કરી કે જ્યાં સુધી આત્મા આત્મભાવ છે અન્ય થાય એટલે દેહ ભાવથી વર્તશે, દેહ દેહાત્મ બુદ્ધિ એ વર્તશે ત્યાં સુધી શાંતિ થવી દુર્લભ છે એમ કહેવાનું. હું કરું છું એવી બુદ્ધિ કરશે, કરતા બુદ્ધિ એ વર્તશે ત્યાં સુધી પણ શાંતિ થવી દુર્લભ છે. હું વિદ્ધિ ઇત્યાદિ કે અજીર છું અથવા મારી પાસે આટલો પુણ્યનો યોગ છે, મારી પાસે આ છે આ છે આ છે આ છે એવી સંયોગની સિદ્ધિ સિદ્ધિ કાંઈ પણ એમ માનશે ત્યાં સુધી પણ એને શાંતિ થવી દુર્લભ છે. બધે લઈ લેવું અંતિથી પક્ષે ત્યાં સુધી શાંતિ થવી દુર્લભ છે. શાસ્ત્રને જાળરૂપ સમજશે, શાસ્ત્રમાં એને ગમે નહીં આ બધું ઘણું, આમાં તો ઘણી વાતો છે બહુ, કેટલા નહીં થઈ કેટલી બધી માથાકૂટ છે ને આવું બધું લાંબુ લાંબુ સમજવું પડે એમ કે આત્માનું કલ્યાણ કરવામાં આ બધું શાસ્ત્રને પ્રત્યે ઉતરાવી થાય અરુચિ થાય ત્યાં સુધી શાંતિ થોડી દુર્લભ છે. અને મર્મને માટે મિથ્યા મોહ કરશે. હવે શું છે આ એક જરાક એવો વિષય છે ન સમજાયો, પણ કેટલાક જીવોને સીધું જેમ પેગડે પગને બ્રહ્મ ઉપદેશ જોઈએ છે કે અમને મૂળ વાત કરી દીધો, અમારે જે મુખ્ય વાત છે એ જાણી લેવી છે, બીજું બધું અમારે કાંઈ સમજવું નથી. જ્ઞાનીને ખબર છે કે આને આ સમજાય વગર આ નહીં સમજાય, તો આ કોઈ જે વ્યક્તિ છે એ કોઈ એવી વ્યક્તિ છે કે જેને આ પ્રકારની ઉતાવળ છે અને જાઈન બરાબર ગોઠવણી નથી અને એ સિદ્ધ મર્મને માટે મોહ કરે છે. અમને મૂળ તત્વ અમારે જાણી લીધું ત્યાં સુધી તેને શાંતિ થોડી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં બહુ સમાયું છે, આટલી વાતોમાં ઘણી વાત લખી નાખી છે, ઘણી સ્થળેથી વાંચ્યું હોય સુન્યું હોય તો પણ આ પર અધિક લક્ષ્ય રાખશો આટલું કીધું છે. તમે ભલે આવી વાતો સાંભળી હોય પણ થોડાક આના ઉપર વધારે ધ્યાન દેજો કે કાંઈક આમાં ઊંડાણથી વાત કરવા માગે છે, કંઈક વિશેષ વાત કરવા માગે છે, કંઈક મારા આત્માને માટે આ કંઈક વધારે વિચારણીય વિષય છે એવું વજન આપજો. આ તો બધી ખબર છે એમ કરીને નહીં કાઢી નાખતા. હજી મારી યોગ્યતા નથી પાકે. અને શ્રીમદજીની આ વિશેષતા હતી કે જેને જે જરૂર છે એથી વધારે કાંઈ ન આપે
એને એમ કહેવાય કે સ્પષ્ટ જોઈ છે કે મારે અર્ક જોઈ છે, અર્ક પચી શકે એવી શક્તિ
શક્ય નથી, એને પાત્ર નથી, પાત્ર નથી, પણ ઉતાવળ એવી રીતે કરે છે મને જલ્દી આપી દો મને જલ્દી આપી દો. એ સંવેગામાં વેગ એના માટે જ્ઞાનીની એટલે શું છે કે એમની ઘણી જગ્યાએ આવા જે એમને ઘણું કરીને કહેશે કે જ્ઞાની પાસેથી જ્ઞાનની માગણી ન કરવી. તમે જ્ઞાનીને ખબર છે કે તમને જ્ઞાન કયા સમયે કેટલું આપવું નહીં, બહુ વિચક્ષણ છે પોતે આ વિષયની અંદર પોતે ખૂબ વિચક્ષણ છે. એટલે એમને એ એમના પત્રોમાં આવશે આગળ તો વ્યવસ્થિત લઈએ છીએ એટલે એમને બધું દેવી ઉપર હિન્દી દેવી ઉપર એ વાત આવશે કે જ્ઞાનની પાસેથી જ્ઞાનની માગણી અથવા તો તમને જ્ઞાની પ્રત્યે ભક્તિ આવે એ પહેલા જરૂરી છે. ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્ય છે એમ કહેશે અને એનો અર્થ પોતે કરશે કે તમારે જ્ઞાન જોઈએ છે પણ જ્ઞાની જોઈતા નથી. જ્ઞાન તો તમારે જરૂર જોઈએ છે પણ જ્ઞાની તમારે જોઈતા નથી. આ કોઈ જ્ઞાન પ્રાપ્તિ કરવાની વિધિ નથી બરાબર. એ પ્રકારના ઠપકા ભરેલા વચનો હવે પછીના પત્રમાં એમને કહેશે. એટલે એને એ વાતને અત્યારથી સંકેત કર્યો છે કે મર્મ માટે મિથ્યા મોહ કરશે ત્યાં સુધી આ જીવને શાંતિ નહીં મળે. એ આ જરા વિશેષ વિચારણા માટે બે ત્રણ વચનો લખી નાખ્યા છે અને ગૌણ નહીં કરતા જરા વધારે ઊંડાણથી આટલું લખ્યું છે. એક પોસ્ટકાર્ડમાં લખ્યું છે થોડું પણ એમાંથી ઘણું વિચારજો તમે, વધારે લક્ષ આપજો.
દર્દીને એને અનુકૂળ શરીરની સ્થિતિ થવી ત્યાર પછી સુવર્ણ ભસ્મ જોઈએ જોઈએ, એને બદલે
નહીતર માંદો પડી જાય, સવારથી જ માંદો પડે. સોનાની ભસ્મ એક માસમાં ઉપવાસ ટાઈપ કરના કર્યા પછી સોનાની ભસ્મ આપે તો શક્તિ બહુ આવેલી છે, ખબર આવે સોનાની ને મોતીની ભસ્મ, તાંબાની ભસ્મ હે મળી જાય તો આ માર્ગમાં ઘણાને સ્વચ્છંદ થાય છે. એનું કારણ એ છે કે એની પાત્રતા નથી. વ્યક્તિગત વાત હોય ત્યાં તો જ્ઞાની બહુ સાલક વાત કરે, સામૂહિકમાં એવું જ નથી. એ કરે હજારો માણસ સેંકડો માણસ બેઠા હોય એમાં તો વ્યક્તિગત કહેવાનો પ્રસંગ નથી હોતો. તો પોતાને જે પોતાનું ગોલન હોય, જે ઉદય હોય, એ પ્રકારે વાણી અને પરિણામ ચાલે. પણ વ્યક્તિગત બાબતમાં તો બહુ તૈયાર હોય છે, જ્ઞાની ખૂબ વિશિક્ષણ હોય છે અને જેટલી જેને જરૂર હોય એટલી જ વાત કરે, એટલી વધારે. અને શ્રીમદજીની બાબતમાં એ વિશે અસાધારણ છે, એ તો આપણે પત્રો જોશું એમાં આપણને લાગશે કે એવી ઘણી વાતો ઘણી જગ્યાએ મળે છે. પછી હું મારા હાથે આપીશ જેને યોગ્ય લાગશે, વ્યક્તિગત ખાસ ખાસ આપણા એને દેશો પોતાને આપી દે.
બે બે ખાલી શબ્દો લેતા છે પણ નોકરી ભરી તો આડ પ્રશ્નના પત્રમાં જઈ યોગ્યતા મેળવવાની એમ જ મળશે.
એક પોસ્ટકાર્ડમાં બે ટુકડા લખીને યોગ્યતા મેળવો અને એમ જ મળશે, યોગ્યતા વિના નહીં મળે કાંઈ.
ઘણો સારો
એ વિષય ઉપર તો ઘણો પ્રકાશ પાડ્યો છે, બે ટુકડા લખ્યા છે પણ એ વિષય ઉપર અનેક પુત્રોમાં ચર્ચા આવશે, એમનું બહુ જ્ઞાન છે એ બાબતમાં. અને એમ એ આગળ તો લખે છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા હોવી અને એના ઉપર લક્ષ હોવો એ મનુષ્યને કરવી જરૂરી છે. મારી યોગ્યતા છે કે નહીં, યોગ્યતા વિશે કે લક્ષ્ય છે કે નહીં આપેલું જરૂરી છે, એ તો ઘણી શરતાઓ આવે. સૌભાગભાઈ ઉપરનો પત્ર છે, સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય, તમે ભાગ્યની મૂર્તિ ખાઈ સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય. વ્યાસ ભગવાન વધે છે કે જો વ્યાસને ભગવાન શબ્દનો પ્રયોગ થયો, કેમ કે એ સંપ્રદાયમાં એને ભગવાન તરીકે આમ તો અસાધારણ વિદ્વાન હતા. વિલમ વ્યાસ એમણે વેદોની રચના કરી છે એમ કહેવાય છે, ગીતાના રચયિતા પણ લોકોમાં કહેવાય છે, પણ અસાધારણ વ્યક્તિ ગણાય છે. એટલે વ્યાસ ભગવાન વધે છે કે ઈચ્છા દ્વેષ્ર મીનહીન સર્વત્ર સમચેતતા ભગવાન ભક્તિ કે યુક્તે ન પ્રાપ્ત ભાગવતી જતી. ઈચ્છા અને દ્વેષ વગર અર્થ કરે છે, ઈચ્છા અને દ્વેષ વગર એટલે રાગ અને દ્વેષ વગર સર્વ ઠેકાને સમદૃષ્ટિથી જોનાર સર્વત્ર સમચેતતા સર્વ ઠેકાને સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને મોક્ષની ગતિને પવિત્ર ગતિને અર્થાત નિર્વાણ પામ્યા પંચમ ગતિને પામ્યા. અન્ય મતમાં વાતો છે આવે એમ લાગે કે આ તો જૈન દર્શનની જ વાત છે એમ લાગે. તમને ઘણી વાતો છે આવી, એક ગીતામાં આવે છે, આ તો ગીતાનો શ્લોક નથી, બીજી જગ્યાએ ભાગવત કંદ 3:24 શ્લોક 47 પૂરો રેફરન્સ થાય. રાગ દ્વેષ રહી વિતરાગ છે ને સમદ્રષ્ટિ એટલે સંભાવ છે નેતા લક્ષના ભાવ છે એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને એ પરમાત્માની ભક્તિ, પરમ સ્વરૂપ પરમાત્મા, ઓલા લોકો જ પરમાત્માની ભાગવતી ગતિને એટલે મોક્ષને નિર્વાણને પાયમાં છે. આપ જુઓ એ વચનમાં કેટલો બધો પરમાર્થ તેમણે સમાયો છે. તત્વ લીધું છે ત્યાં પણ કેમ કે તત્વ બધે છે એનું શું કારણ છે? આવું તત્વ અન્ય મતમાં છે એનું કારણ શું છે? કે એ ભગવાનની વાણીમાંથી નીકળેલો એનો મત છે. મત જુદો પડ્યો છે પણ ભગવાનની વાણી તો એને ધારી છે અને જે ગમે એ વાત રાખી છે પણ વિપર્યાસ છે એ રાખી છે. સંમત એમાંથી ઉભા છે 363 પાસે ભગવાન ઋષભદેવની વાણી છૂટી ત્યાંથી નીકળ્યા. તો એમાં ભગવાનની વાણીની તો દરેક મતમાં વાત આવવાની જ છે. દરેક મતમાં કાંઈ ને કાંઈ ભગવાનની વાણીની વાત છે. ફક્ત એટલું છે કે એનો વિપર્યાસ સાથે છે આ તકલીફ. એમાંથી શું લેવાનું કે જૈન હો કે જૈને કરો, જે કાંઈ સાચું સત્ય પરમાર્થ સમજાય ગ્રહણ કરવાનું મન થાય તે કોઈ વિપર્યાસ વગર છે કે નહીં એની સાવધાની રાખવાની છે. પાટા ઉપર લક્ષ જશે મન સહિત પ્રાણી છે, બુદ્ધિ છે, સૂક્ષ્મ છે, એટલે ચાલ જશે કે આ વાત સાથે આ બરાબર છે આ યોગ્ય છે પણ વિપર્યાસ સાથે નહીં રહેવાનું. વિપર્યાસ થી તો સમય છે થોડું તો સાચું કે સાચું જ છે એ તો અનિમતની વાત નહીં એમ કે છે કે સાચું છે પણ અહીંયા એ વાત નથી ખોલતા એ વિપર્યાસામાં શું વાપરે કેમ કે એ ચર્ચાનો વિષય નથી એને બનાવવો. એમાં એમનો મુખ્ય વાત એમની દ્રષ્ટિકોણ એ રહ્યો છે કે મુમુક્ષુની ભૂમિકામાં કોઈને જો મતના મંડન ખંડન ઉપર લઈ જઈએ તો પરમાર્થ થતી જશે. બે જગ્યાએ થોડે વિષય અને માર્ગ સૂક્ષ્મ સાંકળો થઈ જાય છે. જો મતનો વિષય સ્પષ્ટ ન કરે તો ગણિત નિષ્ઠાત્મમાં પણ ઘણા ફસાઈ રહ્યા છે. આ જોખમ ત્યાં છે કે આ એક જ મત સાચો છે જેમ કે શ્રી દિવસ કે દિગંબર એક જ સત્ય છે, બીજી ક્યાંય વિપરીતતા વગરનું સત્ય ક્યાંય નથી. તો મુમુક્ષુઓ પણ મંડન ખંડનમાં પડી જાય અને ત્યાં પણ વાંધાનો પોતાના મતના મંડન ખંડનની ઉભી રાખે તો એને પાછો પરમાર્થ હાથમાં ન આવે. તો એ અન્ય મતમાં પણ પરમાર્થની વાત હોય તો એની મતની સ્વયં કરીને તત્વને નહીં પકડી શકે. જો એ વિષયને સ્પષ્ટ ન કરે મંડન ખંડનથી બચાવવા માટે તો કોઈ એવા અયોગ્ય જીવો ગ્રહિત નિષ્ઠાત્મમાં પણ ફસાયેલા રહી જાય છે. આપણો ક્યાં નિષેધ કર્યો છે? ભાગવતનો ક્યાં નિષેધ કર્યો છે? વ્યાસજીનો ક્યાં નિષેધ કર્યો છે? શંકરાચાર્યજીનો ક્યાં નિષેધ કર્યો છે? અથવા સીતાંબરનો ક્યાં નિષેધ કર્યો છે? બે જગ્યાએ જોખમ છે અને એ જોખમ જેને સમજાઈ જાય એ બચી જાય. બે પડખા જેને સમજાઈ જાય એ બચી જાય અને આ કાળ એવો સુયોગ છે કે બે પડખાનું સ્પષ્ટીકરણ મળી શકે. એવો સુયોગ છે. તમને પ્રશ્ન હોય તો ઉત્તર મળવાની સંભાવના. પણ શ્રીમદજીના વખતમાં એમણે બીજું પડખું સ્પષ્ટ ન કર્યું કે આ લોકો મંડન ખંડનમાં પડશે ટકી જવાના છે. તો એવી રીતે ગુરુદેવે વધારે સ્પષ્ટ કર્યું તો મંડન ખંડનની વાત મુખ્ય પણ ઘણા કરી ગયા. તો શ્રીમદજી ઉપર શંકા ઉઠાવવાની ગયા. ત્યાં સુધી મંડન ખંડનની વાત મુખ્ય કરી આપણા મુમુક્ષુ હૃદયના મુમુક્ષુને લઈએ આ સમજવા માટે સિદ્ધાર્થી પણ કરવાનું કે શ્રીમદજાનંદજી પાસે તમે જાઓ અને કોઈ દિગંબર શ્વેતાંબરની વાત કરો તો એ સરખું તમારા ઉપર આરોપ તમે એની વાત તમારી પાસે નહીં કરો. કૃપાળુદેવે અમને મંડન ખંડનમાં ઉતરવાની ના પાડી દીધી છે. અમારે અગસ્તમાં થોડી ચર્ચા કરાય નાનીની આજ્ઞા નથી મંડન ખંડનમાં પડવાની. અમારે દિગંબર શ્વેતાંબર તો કાંઈ કામ નથી. આત્માને આત્માની વાત કરો, તત્વની વાત કરો. એટલે એ ગ્રહિતમાંથી ના નીકળી શકાના છે. પ્રતિમા દેરાસર વિજય કરીએ બધે અને અન્ય મત સુધીની પણ ગડબડ એમાં રહી ગઈ છે. ગુરુદેવે એકદમ સ્પષ્ટ કર્યું કે આ તો શ્રીમદના અનુયાયીમાં ગડબડ રહી. દિગંબર એક જ સત્ય છે, બાકી બધે વિપર્યાસ ઉભો છે. કોઈને કોઈ વિપર્યાસ છે, બધા અન્ય મત જેવા છે દિગંબર સિવાય.
તો આપણા મન શું ક્યાં જશે તો સિદ્ધેશ્વરની વાત કરતો દિગંબર ને માનો છો કે નહીં, દિગંબર ને સ્પષ્ટતા છે કે નહીં, શું કહ્યું એમ કરશે, કામ નથી ત્યાં સુધી કરશે, એ ખુદ શ્રીમદ ઉપર આંગળી જઈ છે. આપણે ત્યાં ગુરુદેવ સામે પ્રશ્ન ઉઠાવેલો હશે મુખ્યમાં મુખ્ય લોકોએ કે શ્રીમદનું ચોખ્ખું નહોતું, માટે શ્રીમદ જ્ઞાની હતા કે એની જ વિચારવા જેવો વિષય લાગે છે આપણે સાંભળ્યા પછી. તો ગુરુદેવ કે નહીં જ્ઞાની હતા, એક વાર નહીં સો વાર એ નક્કી કરો કે જ્ઞાની પહેલા હતા પછી બીજા હતા, એટલે એટલે એ બહુ મોટી ભૂલ થાય છે. ત્યારે જ્ઞાની ઉપર પણ પોતે શંકા ઉઠાવે છે મુક્ષુ છે ત્યારે એને ખબર નથી કે હું કઈ ભૂમિકામાં છું અને કોના ઉપર શંકા ઉઠાવું છું એને ખબર નથી. જેનો ઉપદેશ મારે ગ્રહણ કરવાનો છે એના ઉપર હું શંકા ઉઠાવું છું, મારો પત્તો નહીં થાય જાય હું ત્યાંનો ક્યાં જોઈ લઈ છું. આવી જોખમ ત્યાં થાય છે દિગંબર પીતાંબરના સ્પષ્ટીકરણ કરતા. સ્પષ્ટીકરણના કરતા જોખમ અહીંયા થાય છે કે અનિમતમાં કોઈ રહી જાય છે, એટલે વિષય થોડો બે બાજુથી સાંકડો થઈ જાય છે અને એ સમજીને ચાલવાનું છે. એવી જ બાજુ પણ સંતુલા ગુમાવે ને તો અહીંથી બચી જાય અને નહીંતર અહીં થતા વાર લાગે.
ભગવાન જય હો પરમ કૃપાળુ.